માનવ કલ્યાણનું લક્ષ એને જ કેન્દ્રમાં રાખીને વાલ્મીકીજી ભગવાનના નિવાસના જે સ્થાનને જે તીર્થ છે એ બતાવી રહ્યા છે. અને એ ભગવાન જ્યાં નિવાસ કરે એને તીર્થ કહેવાય, તો તીર્થ ક્યાં? તીર્થમ પરમ કિમ સ્વમનો વિશુદ્ધમ. શુદ્ધ મન એ જ મોટામાં મોટું તીર્થ છે. તીર્થ સ્વરૂપમ સમદ્રષ્ટિયુક્તમ. એ જે તીર્થતાની પ્રાગટ્ય અવસ્થા ક્યાં? આ બધા તીર્થોને સ્થાપ્યા, એને ઉજાગર કર્યા કોણે? મહાપુરુષોએ. જ્યાં એને ભગવદ્ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જે જે ભક્તોને, મહાપુરુષોને, ઋષિઓને, તે તે જગ્યાઓને એમણે તીર્થ તરીકે સ્થાપના કરી. અહીંયા વાલ્મીકીજી પણ મન મંદિર મન તીર્થ એને એવું સ્વભાવીએ અને વિચારો દ્વારા વ્યવહાર દ્વારા એને એવું પવિત્ર રાખીએ કે ઈશ્વરને સ્વયંને આપણું મન ઘર બનાવવાની ઈચ્છા થાય, એને ઘર કરવાની ઈચ્છા થાય ઈશ્વરને. જેમ માણસને ઘર કરવાની, ઘર માંડવાની ઈચ્છા થાય છે, એમ ભગવાનને પણ મન સાથે પ્રકૃતિ સાથે પોતાનું ઘર બનાવવાની, ઘર માંડવાની ઈચ્છા થાય. એટલે મન જ્યાં સુધી મંદિર બનેલું હોય ત્યાં સુધી પ્રભુ એમાં અવશ્ય નિવાસ કરે છે. અને વાલ્મીકીજીએ પણ કહી દીધું પ્રભુની સન્મુખમાં કે આપ આવા જ તીર્થ સ્થાનમાં નિવાસ કરો છો અને આવી જગ્યાએ જ આવા સ્થાનમાં જ આપે બિરાજવાનું હોય છે. નીતિ નિપુણ તે ન કહ, જેનું જીવન જેની ગણતરી જગતની અંદર નીતિમાં જે નિપુણ, નીતિથી ક્યારે પણ ડગે નહીં, ક્યારે અનીતિ ન થાય, ક્યારે ભ્રષ્ટાચાર ન કરી બેસે. મને સેવા કરવાની મળી છે તો સેવા જ કરું, પછી એમાં અનીતિ ન થાય, એમાં મારાથી ભ્રષ્ટાચાર ન થાય. નહીતર જગલીકા એની ગણતરી ભ્રષ્ટાચારીની જ પંક્તિમાં થઈ જાય. અહીંયા નીતિ નિપુણ અને એવા સજ્જનની ગણતરી, જેમ આપણે ઋષિઓને આટલી બધી સેવા કરી માનવ જાતની, અને પ્રકૃતિની અંદર પોતાની દિવ્ય દ્રષ્ટિ વડે જે કંઈ પ્રાપ્ત થયું તે સમગ્ર માનવ કલ્યાણ માટે મુક્ત રીતે મૂકી લીધું, કોઈ પણ અપેક્ષા સિવાય, એ જીવન છે નીતિ નિપુણ. કોઈ અપેક્ષા નહીં. તો જેનું જીવન નૈતિકતાને વરેલું છે, જેના જીવનમાં ક્યારેય કુટિલતા ન હોય, માત્ર સાધુતા સરળતા, નીતિ નિપુણ. અને નીતિ નિપુણ એટલે ક્યારેય પણ પોતાના પથ ઉપરથી ધીરાહા ન વિચલંતી, નાન્યાત પદમ ન્યાયાત પદમ નીતિ પદમ ન વિચલંતી ધીરા. જે ધીર માણસો છે, અડગ માણસો છે, એ ક્યારેય પણ નીતિના માર્ગથી સહેજ પણ નીચે નહીં ઉતરે. હરિશ્ચંદ્ર સત્યને પાળવા માટે પોતાના પથ ઉપરથી સહેજ પણ નીચે નથી ઉતર્યા. વિશ્વામિત્રે કહ્યું તું બોલી દે કે મેં આ કહ્યું જ નથી, મેં આ વચન આપ્યું જ નથી, એમ એટલું જ કહી દે ને. એ શાસક હતો, રાજા હતો, અને સામેથી તક આપી ફેરવી નાખને બોલેલું, તો છુટ્ટો હતું. ઘડીકમાં આમ બોલે, ઘડીકમાં આવરું બોલે, કહે છે કે હું બોલ્યો જ નથી, હું તો આવું બોલ્યો છું. પરનીતિ નિપુણ, ધર્મ માટે જે કઈ સંકટ સહન કરવા પડે તે સહન કરીશ, પણ નીતિ નહીં ત્યાગ કરું. નીતિ એ જ સાચો ધર્મ છે, અને એને લક્ષ્યમાં રાખીને હરિશ્ચંદ્રએ આટલા કષ્ટ સહન કર્યા. યુધિષ્ઠિર નૈતિકતાના પંથે ચાલ્યા અનેક કષ્ટો પર, જોયું કે સામેથી માત્ર અનીતિનો જ વ્યવહાર થાય છે, છતાંય પોતે અનીતિ છોડી નથી, નીતિ છોડી નથી. તો આમ નીતિ નિપુણતા રામને આખા અયોધ્યાએ ના પાડી દીધી, ભલે કઈ કઈ કે અને પિતાએ વચન આપ્યું હોય તો પણ આપણે અયોધ્યા છોડવાનું નથી. બધા આડા સુઈ ગયા, રથને ન જવા દેવા માટે તૈયાર થયા, પણ નીતિને વરેલા એવા પ્રભુ રાત્રિએ છાનો માનો રથ કાઢી દીધો. નીતિની આખો અયોધ્યા, સસુર પરિવાર આખો ચિત્રકૂટમાં મનાવવા માટે ગયું. હવે આટલી મનામણી પછી તો રાજીનામું આપ્યું હોય ને તો એ પાછું ખેંચી લે, હું મારું પાછું ખેંચી લઉં છું. પણ કે પિતાની આજ્ઞા છે, વચન પાળવાનું છે માતાને આપેલું, એટલે પ્રાણ જાય વચન જાય. બસ એ પોતાના એમાં નૈતિકતા જીવનની, અને નૈતિકતા હતી ત્યારે તો રામ આજે અમર છે લોક દ્રષ્ટિમાં, લોક હૃદયની અંદર, સમાજની વચ્ચે. રામરાજ્ય તરીકે આજે ઘણી વાર એમને ઘણા માણસો બોલી દે છે. કેમ? કે એની નૈતિકતા ઉપર અડગ હોવાને કારણે એ રામરાજ્ય અમર છે. નીતિ નિપુણ જેને કહો જગલિંગા, જેની ગણતરી દુનિયાની અંદર નીતિ નિપુણતા ના સ્તરની અંદર ક્રમમાં થતી હોય. બસ એનું મન નીકા, એટલે સારામાં સારું. નીકી શબ્દ છે, નીકા શબ્દ છે એટલે સરસમાં સરસ. નીકી એટલે પણ સરસ. તો ઘર તુમાર તિન કર મન, બસ એનું મન એ જ આપનું ઘર છે. ઘણી વાર નથી કહેતા ભાઈ મારા મનમાં વસી ગયું છે, મનમાં વસી જવું એટલે મનમાં ઘર કરી ગયું. જો મનમાં ઘર થઈ જતું કરી શકાતું હોય, મન જ ઘર થઈ જતું હોય, તો વાલ્મીકીજી પણ પ્રભુને પ્રત્યક્ષ કહે છે તિન કર ઘર તુમ્હાર, આપનું ઘર, આપનો નિવાસ, તિન કર મન, એનું મન એ જ આપનું સાચું નિવાસ સ્થાન છે. નાહમ વસામી વૈકુંઠે મદ ભક્તા યત્ર ગાયંતે, મન પૂર્વક ભક્તો પોતા ભગવાનનું નામ સ્મરણ કરે છે, કીર્તન કરે છે, એને પછી તત્ર તિષ્ઠામી નારદ, હે નારદ હું ક્યાં રહું છું, વૈકુંઠમાં નથી, બીજે ક્યાંય નથી, પણ જે અનન્યતાથી અનન્ય ભાવથી મારું નામ સ્મરણ કીર્તન કરે છે એના મનમાં, એના હૃદયમાં હું રહું છું. તો ભગવાન પોતાના સ્વયં શ્રીમુખે જ આ સ્થાન તો બતાવ્યું છે કે મારું ઠેકાણું લખી લો, મારું એડ્રેસ ક્યાં, તત્ર તિષ્ઠામી નારદ મદ ભક્તા યત્ર ગાયંતે, આ મારું સરનામું. જેને પહોંચવું હોય મારી પાસે એ સરનામે મળજો, મદ ભક્તા યત્ર ગાયંતે. ભગવાનના ભક્તો મહાપુરુષો જ્યાં ભગવાનના નામનું કીર્તન કરતા હોય, ભગવાનના નામનું શ્રવણ કરતા હોય, ત્યાં પહોંચી જજો, હું મળીશ. કેમ? કે ત્યાં નીતિ છે, ત્યાં કોઈ કુટિલતા નથી, માત્ર ભગવત સ્મરણ છે, અંતર્મુખતા છે. અને જે નાચે કૂદે ને ગાય, મદ ભક્તા યત્ર ગાયંતે, નાચી કૂદીને ગાતા હોય બધું ભૂલીને, શરમ એ છોડી દે. કદાચ ઘરમાં કોઈ મોટી પોસ્ટ ઉપર વાળો માણસ હોય અને બાળકને રમાડતા તાળી પાડતા શરમાય, પણ એ જ વ્યક્તિ ક્યાંક સંકીર્તનની આગળ જઈને ઉભો રહી એટલો આનંદ મગ્ન થઈ એક તાળી પાડવા બેસી જાય. આપણે એક વ્યક્તિને જોયેલા, હજુ છે એમ કે આ શું બધું, આ બધું કેટલું વિચાર, એને અંધશ્રદ્ધા જેવું લાગે. પછી એ જ સાથે પ્રયાગરાજના કુંભ મેળામાં આવેલા, સંક્રાંતિનું સ્નાન હતું, ભીડ એટલી બધી હતી, છતાં એ પોતે ભાઈ પણ આમ એની અંદર એટલા ભાવ વિભોર થઈને, એટલે તાલ બાજે એની અંદર થોડોક તાલ મિલાવતા જાય હાથ પગથી, ત્યારે એમ થાય કે એને એમ થાય કે અહીંયા આગળ ક્યાંય બધે કહેતો આ અંધશ્રદ્ધા, આ શું ઢોંગ, આ બધા આડંબર એમ કહેનારી વ્યક્તિ એ જાતે આ મદ ભક્ત હેત્ર ગાયંતે તત્ર તિષ્ઠ, હું ત્યાં રહું છું, ત્યાં નિવાસ કરું છું. પછી એમને કહ્યું ખરું કેમ લાગે છે, અત્યાર સુધી ઘણી વાર તમે આવી રીતે વાત કરી હતી, આ બધું દેખાડો ને આજે. પછી મહારાજ એને કાન પકડીને હાથ જોડી લીધા, તેને કર ઘર મન તેને કહું ઘર નીકા, એનું ઘર એ જ ભગવાનને નિવાસ કરવા માટેનું સાધન.